તારીખ 22/8/1993 શ્રી સમયસર ગાથા 144 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 134.
સમયસર પરમાગમ કરતા કર્મ વિકારની અંતિમ ગાથા 144 ગાથા. ગાથાનો વથાળો છે કે પક્ષાંતિ ક્રાંત ઈવ સમય સાર ઇતિ અવતિષ્ઠતે. પણ પક્ષાંતિ ક્રાંત જે સમય સાર છે એમ નિયમથી સિદ્ધાંતિક રીતે ઠરે છે. પક્ષાંતિ ક્રાંત એ પક્ષની ભૂમિકાને ઓળંગી ગયેલાની વાત છે. પક્ષની ભૂમિકા એ એક પૂર્વ ભૂમિકા છે. સમ્યક દર્શન રૂપી મહાન કાર્યની કોઈ પૂર્વ ભૂમિકા પણ હોય છે એમ અહીંયા સ્થાપિત થાય છે. અને એ ભૂમિકાથી જીવ જ્યારે આગળ વધે છે, અતિક્રાંત થાય છે એટલે ઓળંગીને આગળ ચાલે છે, ત્યારે સમયસાર થાય છે, એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય છે, એને જ સમયસાર કહેવામાં આવ્યો છે. એને પરમાત્મા કહો, એને સમયસાર કહો, એને આત્મખ્યાતિ કહો, એ બધું એક જ છે. ન્યાય છે એમાં કે જ્યારે એ આત્મા સ્વયં પોતાને પરમાત્મા રૂપે અનુભવે છે, સાક્ષાત અનુભવે છે, વાસ્તવિકપણે અનુભવે છે કે હું પરમાત્મા છું એમ અનુભવ કરે છે, તો એમાં શું ખોટું કહ્યું કે યથાર્થ કહ્યું છે. બીજું કે જે કેવળ જ્ઞાની પરમાત્મામાં બીજા જીવોને તરવાનું નિમિત્તત્વ હોય છે, એક નિમિત્ત ધર્મમાં પર સાપેક્ષ પોતાનો ધર્મ છે. નિમિત્ત નૈમિત્તિક ધર્મ તો પોતાનો છે પણ પર સાપેક્ષ એવો પોતાનો ધર્મ છે. તો જેવું પરમાત્મામાં પરમાત્મામાં બીજા જીવોને તરવાનું નિમિત્તત્વ પ્રગટ થાય છે, એવું જ સમ્યક દર્શન પ્રાપ્ત એવા ધર્માત્મામાં પણ બીજા જીવોને તરવાનું નિમિત્તત્વ પ્રાપ્ત થાય છે. કેટલા પ્રમાણમાં? કે પરમાત્મા સર્વજ્ઞ પરમાત્માના જેટલા જ પ્રમાણમાં. એ ધર્મમાં ઓછો હતું પણ નથી. એટલા માટે કૃપાળુ દેવે એમ કહ્યું કે સર્વપુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એ મુમુક્ષુઓનો પરમ ધર્મ છે. કે છે એક વાત છે, અનુભવે છે એ જુદી વાત છે. અહીંયા અનુભવ વાળાની વાત લીધી છે, કહેવા માત્ર કહેવા વાળાની વાત નથી. અનુભવીને કહે તો યથાર્થ છે, તે સત્કાર કરવા યોગ્ય છે, તે ભક્તિ કરવા યોગ્ય છે, અને એને પરમાત્માપણે આદર કરવા પણ યોગ્ય છે. પછી કઈ વાંધો નથી. કાલે ન લીધું, પરમ પ્રેમે ગુણગ્રામ કરવા યોગ્ય છે, એ કીર્તન કરવા યોગ્ય છે. ચાર બોલ લીધા હતા તો પાડુદેવે પોતે લીધેલા છે. એટલે અહીંયા ભૂમિકાની પણ સ્થાપના સિદ્ધાંતિક રીતે કરી, ઇતિ અવતિષ્ઠતે માંથી નિયમથી ઠરે છે, સિદ્ધાંતિક રીતે ઠરે છે, એમ ભૂમિકાની પણ સ્થાપના કરી અને એ ભૂમિકાનું ઉલ્લંઘન ઓળંગી જવા પણ અહીંયા સ્થાપિત કર્યું છે. સમ્મ દંશણ નાણમ એસો લહદી તી નવરી વવદેશો ઉપદેશમ સવર્ણય પખ રહીદો ભણીદો જોશો સમય સારો. સર્વનય પક્ષોથી રહિત કહેવામાં આવ્યો છે, એટલે કે મુમુક્ષુતાની સર્વ ભૂમિકાઓની ચરમસીમાની ભૂમિકા નિશ્ચય નયના પક્ષની છે. એ પહેલા પણ બીજી કેટલીક ભૂમિકાઓ છે, એ બધી ભૂમિકાઓને આધીન વાત છે. આ એ બધી ભૂમિકાઓથી આગળ વધતા 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 જે છેલ્લે નય પક્ષની પણ ભૂમિકા છે એનાથી રહિત થઈને કયો છે તેને જ અમે સમયસાર કયો છે. ત્યાં સુધી અમે એને મોક્ષ માર્ગી સમયસાર કહેતા નથી. આને જ એટલે આવા સમયસારને સમ્યક દ્રષ્ટિને કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવી સંજ્ઞા અથવા નામ મળે છે. એટલે કે એ પહેલા ભલે શ્રાવકના 12 વ્રત પાળતો હોય કે મુનિ દીક્ષા અંગીકાર કરીને પંચમહાવ્રતનું પાલન કરતો હોય તો પણ એને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવું નામ મળતું નથી. આને જ મળે છે એમ કહેવું છે. 143માં જે લીધું અને હજી 144માં થોડુંક વિશેષ વર્ણન પણ કરશે. એવું નામ મળે છે. નામ ભલે જુદા જુદા હોવા છતાં વસ્તુ એક જ છે. ટીકા: જે ખરેખર સમસ્ત નય પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી, શું કહે છે, જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે તે સમયસાર છે. શું કહે છે કે નય પક્ષ પડ્યા ત્યારે પણ નય પક્ષથી ખંડિત થતો નહોતો આત્મા. શું વસ્તુ સ્થિતિ જે અખંડ આત્મ સ્વરૂપ છે સમયસારનું, એ તો અખંડ જ રહે છે. કોઈ પોતાના પરિણમનની અયોગ્યતાને લીધે ખંડ ખંડ પણે અનુભવ કરે વિકલ્પથી, નય પક્ષમાં શું છે વિકલ્પ છે, વિકલ્પની સાથે એકત્વ છે, એટલે ખંડ ખંડ જ્ઞાનનો અનુભવ છે. અથવા 5 ઇન્દ્રિય અને 6 મન સાથે જે ઉપયોગની પ્રવૃત્તિ છે એ ખંડ ખંડ જ્ઞાન છે. અને પરિણમનમાં એવું ખંડ ખંડ જ્ઞાન પણ ખંડ ખંડપણું જ્ઞાનનું હોવા છતાં પણ વસ્તુ સ્વરૂપ જે અખંડ આત્મા છે એ કઈ ખંડિત થઈ જતો નથી. એટલું જરૂર છે કે ખંડ ખંડ જ્ઞાનમાં અખંડનો અનુભવ નથી થતો. એટલું અવશ્ય છે કે જ્યાં સુધી જ્ઞાનની પ્રવૃત્તિ ખંડ ખંડ જ્ઞાન રૂપ છે ત્યાં સુધી એ જ્ઞાનમાં અખંડનો અનુભવ થતો નથી. પણ તેથી કરીને અખંડ આત્મા ખંડિત થઈ જાય છે એમ કઈ બનતું નથી. જેમ અન્ય મતમાં અન્ય આત્માની અન્યથા કલ્પના કરે છે તેથી કઈ આત્મા અન્યથા નથી થઈ જતો. આત્મા તો જેવો ને તેવો જ રહે છે, જેવો છે તેવો જ રહે છે. શું એમ નય પક્ષો વડે પણ જે ખંડિત થતો નહોતો આત્મા, અને એ નય પક્ષની ભૂમિકા જયારે ઓળંગી ગયો ત્યારે એ ખંડ ખંડ જ્ઞાન પણ પૂરું થઈ ગયું, એનું પરિણમન પણ સમાપ્ત થઈ ગયું અને સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો. એટલે નવા વિકલ્પો ઉત્પન્ન થતા બંધ થઈ ગયા, ખંડ ખંડ જ્ઞાનની પ્રવૃત્તિ ઉપયોગની બંધ થઈ ગઈ. એવો જયારે કોઈ આત્મા થયો ત્યારે તેને અહીંયા ભગવાન આચાર્ય ભગવાન એને સમયસાર કહે છે. મૂળ ગાથામાં પણ કુંકુંડ આચાર્ય ભગવાને એને સમયસાર કહ્યો છે અને અહીંયા ટીકાકાર આચાર્ય પણ એને સમયસાર જ કહે છે. મૂળ સ્વરૂપે આત્મા સમયસાર છે, અને જેવો સમયસાર છે એવો જ એનો અખંડ અનુભવ નિર્વિકલ્પ છે. એનો નિર્વિકલ્પ અનુભવ એ પર્યાય પણ ત્યાં સમયસાર થઈ ગયો. આ કારણ સમયસાર છે અને આ કાર્ય સમયસાર છે. કારણ એટલા માટે કે એનું અવલંબન લીધું માટે એને કારણ સમયસાર કહે છે. અને આવો થાય ત્યારે ખરેખર શું, જ્યારે આવો થાય ત્યારે એને એકને જ એ સિવાય બીજી રીતે એને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું નામ મળતું નથી. વિકલ્પવાળી રાગના એકત્વ સહિતની નવ તત્વની સાચા દેવગુરુ શાસ્ત્રની અને છ દ્રવ્યની શ્રદ્ધા હોય તો પણ એને સમ્યક દર્શન ન કહેવાય. અને શાસ્ત્રનું આગમ અનુકૂળ ગમે તેટલું પરલક્ષી જ્ઞાન હોય તો પણ એને સમ્યક જ્ઞાન ન કહેવાય. અને બારમા વ્રતાદિ અણુવ્રત કે મહાવ્રતાદિ અંગીકાર કર્યા હોય તો પણ એને સમ્યક દ્રષ્ટિ અને સમ્યક જ્ઞાની ન કહેવાય. અને કહેવાતા હોય તો પણ એને સમ્યક દ્રષ્ટિ અને સમ્યક જ્ઞાની ન કહેવાય. કોને કહેવાય? કે જેનો વિકલ્પ નો વ્યાપાર અટકીને નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરે તેને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કહેવાય. આમ નિયમથી ઠરે છે, આમ સૈદ્ધાંતિક રીતે ઠરે છે. અત્યારે કેટલાક વિદ્વાનો, કેટલાક ત્યાગીઓ, કેટલાક મુનિઓ એમ કે છે કે ચોથા ગુણ સ્થાને નિર્વિકલ્પ અનુભવ હોય જ નહીં કે છે ને, હે દિગંબર સંપ્રદાયના, હે સાતમાંથી માને છે. સાતમું ન આવ્યું હોય ત્યાં સુધી, એટલે દીક્ષા ન લીધી હોય ત્યાં સુધી. દીક્ષા લીધા પછી પૂછો કે નિર્વિકલ્પ દશા આવે છે સાતમામાં, તો કે ના એ બારમે આવે. જો એમ કે આ સાતમે આવે છે તો પછી એના સવાલ જવાબનું શું મુશ્કેલી ઊભી થાય? પછી જો સાતમે આવે છે તો કેવી દશા આવે, એના સત્તર બાજુથી માણસ સવાલ પૂછે તો એ વિષયથી આવી જાય ને હોય, એને તો જવાબ દે એટલે ખબર પડી જાય કે આ જાણ્યો માણસ છે અને ખબર નથી. એટલે મુનિઓ હોય એ બારમેથી ઠપકારે છે, અને વિદ્વાનોને ચુલક ઇલક થયા હોય ત્યાં સુધી સાતમેથી ગણે છે. પણ અહીંયા કુંદકુંદાચાર્ય ભગવાન અને અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે એનો વિકલ્પનો સમસ્ત વ્યાપાર અટકી જાય છે ત્યારે જ અમે ચતુર્થ ગુણ સ્થાન ધારી સમ્યક દ્રષ્ટિ અને સમ્યક જ્ઞાની એને કહીએ છીએ. ત્યાં સુધી અમે એને નામ આપતા નથી, સમ્યક દ્રષ્ટિનું નામ આપતા નથી, સમ્યક જ્ઞાનીનું નામ આપતા નથી. ગમે એવું એનું જ્ઞાન હોય એ જ્ઞાન મિથ્યા છે, ગમે એવી એની શ્રદ્ધા હોય એની શ્રદ્ધા મિથ્યા છે. એને શ્રદ્ધા જ્ઞાન મિથ્યા છે, એ ગમે તે આચરણ પાલતો હોય ને તપ કરતો હોય એ બધું મિથ્યામાં જાય છે. આમ છે, એટલી ચોખવટ એમાં લેવી. કેવળ એને એમ કીધું ને, નવરી વવદેશમ એમ લીધું, કેવળ એને જ વ્યપદેશ કરે છે, એનો જ નિર્દેશ કરે છે, બીજાનો નહીં. આ અમારી મર્યાદા છે સિદ્ધાંતિક રીતે. હવે એમ થાય એ પહેલા એનું કારણ શું છે, એવું જે નિર્વિકલ્પ પરિણમન સમ્યક દર્શન સમ્યક જ્ઞાનનું થાય, મોક્ષ માર્ગનું પહેલું સોપાન. તો કે એનું કારણ છે પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે, પછી પ્રગટ પ્રસિદ્ધિ માટે એની પ્રક્રિયા અને પ્રોસેસ કેવો હોય છે એનું શ્રુત જ્ઞાનને મતિ જ્ઞાનના ઉપયોગના પરિણમનથી વર્ણન કર્યું છે. એ પહેલા ટીકાકાર આચાર્ય મહારાજે કારણનો નિર્દેશ કર્યો છે કે સમ્યક દર્શન આ કારણને આધીન છે, એ સિવાય સમ્યક દર્શન બીજા કોઈ કારણને આધીન નથી. એટલે કે પૂર્વ પર્યાયની શરત છે, જેમ ભાવલિંગી મુનિ દશા સમ્યક દ્રષ્ટિને જ પ્રાપ્ત થાય, ભલે પંચમાવ્રતને 28 મૂળ ગુણ નિરતિચાર પાડે તો પણ એને મુનિ દશા ન કહેવાય, કેમ કે સમ્યક દર્શન પૂર્વક જ મુનિ દશા હોય, અને મુનિ દશા પૂર્વક જ કેવળ જ્ઞાન હોય. એમ જેમ ઉપર ઉપરની દશા નીચેની દશાને આધીન છે, તેમ આ સમ્યક દર્શન ની દશા સ્વરૂપ નિશ્ચય ને આધીન છે એમ કહેવા માંગે છે. એ પૂર્વ ભૂમિકા સ્થાપી છે એમણે. પછી આપણે વિશેષ વિચારવું હોય તો એમ વિચારી શકાય કે સ્વરૂપ નિશ્ચય યથાર્થ કોને કહેવાય, અને એવો સ્વરૂપ નિશ્ચય એ પણ કેવી કેવી પૂર્વ પર્યાય હોય તો એવો સ્વરૂપ નિશ્ચય થાય. આટલો વિશેષ વિચાર મુમુક્ષુએ કરવા યોગ્ય છે. તો જો એકડે એકથી શરૂ કરીએ નીચેથી, કે જે મુમુક્ષુએ પોતાના જીવનનું ધ્યેય બદલી નાખ્યું હોય એને પ્રથમ મુમુક્ષુતા પ્રાપ્ત થાય છે. ત્યાં સુધી તો મુમુક્ષુતા જ નથી. એટલે કે જે માત્ર મોક્ષને માટે જ પ્રયત્નવાન છે, શું પુણ્યને માટે નહીં કે બીજા કોઈ પણ કારણથી, બીજા કોઈ પણ કારણને લઈને નહીં, સામાજિક કારણ ને, આર્થિક કારણ ને, માનાદિક નું કારણ ને, એ તો બધા અશુભ કારણોમાં જાય છે. પણ એવા પણ કારણો વાળા જીવો હોય છે કે જે તત્વજ્ઞાન નો અભ્યાસ કરતા હોય છે એને સાવ બાદ કરી નાખવા. હવે જેને ખરેખર આત્મકલ્યાણની ભાવના કહીએ, ધ્યેય બદલીને એવી ન થઈ હોય ને સામાન્ય જિજ્ઞાસા ને સામાન્ય ભાવના હોય કે આપણે આ શાસ્ત્ર સ્વાધ્યાય કરે જાઓ, પૂજા ભક્તિ કરે જાઓ, આપણી શક્તિ પ્રમાણમાં દયા દાન જપ તપ યાત્રા જે કાંઈ થાય એ કરે જાઓ, મુમુક્ષુની ભૂમિકામાં જે કાંઈ કરવા યોગ્ય કાર્ય હોય તે આપણે કરે જાઓ, એમ કરતા કરતા કોક દી આપણો નંબર લાગી જશે. એવા જીવનો પણ વારો આવતો નથી, અથવા એ ખરેખર હજી સાચી મુમુક્ષુતામાં નથી આવ્યો. એ જીવને ખરી મુમુક્ષુતા પ્રગટ થઈ નથી, કેમ કે મુમુક્ષુ શબ્દ પોતે જ એની વ્યુત્પત્તિ પ્રમાણે મોક્ષની ઈચ્છા વાળાને મુમુક્ષુ કયા છે. અને તે પણ કેવી, કે જેણે આખા સંસાર ઉપર ચોકડી મારી હોય એવી લેવી, શું સાધારણ નહીં માટે જ કરે છે. આ શક્તિના પરિણામ થાય ત્યારે મૂંઝાઈ જાય છે અને રસ આવતો નથી, પણ પોતાની મૂંઝવણ થાય છે. બસો તો પણ કૃપાળુ દેવું વચન પ્રમાણે. એટલું થયા પછી જેને સ્વરૂપ જિજ્ઞાસા એવી અપૂર્વ વર્તે, એવી અપૂર્વ વર્તે, એવી અપૂર્વ વર્તે, કે જ્યાં સુધી એને સ્વરૂપ નો નિર્ણય ન થાય યથાર્થપણે ભાવ ભાષણ થી, ત્યાં સુધી એને ચેન પડે નહીં. એ ગુરુદેવે 190 નંબર પરમાગમમાં આપણને કહ્યો તે. અને એ જીવ પોતાના સ્વચ્છંદની હાનિ અર્થે પોતાના દોષોનું નિષ્પક્ષપણે અવલોકન કરે અને અપૂર્વ સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં, અને પૂજી બેનશ્રીના શબ્દોમાં કહીએ તો આત્મ પ્રાપ્તિની લગ્નીમાં અને તાલાવેલીમાં આવે. આ એમના એમના ખાસ શબ્દો એ છે, લગ્ની અને તાલાવેલીમાં આવે. આ બધી ભૂમિકાના લક્ષણો છે. એને આત્મ જાગૃતિ વર્તે, એને પ્રયોજનભૂત વિષયમાં તીક્ષ્ણ અને સૂક્ષ્મ દ્રષ્ટિ થઈ જાય, અને અપ્રયોજનભૂત વિષયમાં ક્યાંય રોકાય નહીતર. પ્રયોજનભૂત અપ્રયોજનભૂતનો વિષય એવો છે કે આ જીવને અનાદિથી આત્મરુચિ નહીં હોવાને લીધે અપ્રયોજનભૂત વિષયમાં એને રસ પડે છે, અને અપ્રયોજનભૂત વિષયમાં રસ પડતો હોવાથી પ્રયોજનભૂત વિષય ઉપર એનું લક્ષ્ય જાતો નથી, ચૂકાઈ જાય છે. આમે આવે તો એનું ધ્યાન ન જાય, લક્ષ્ય ન જાય. આ એક મોટું નુકસાન એને થાય છે. આ બધી ભૂમિકામાં આવ્યા આવતા આવીને એ તત્વજ્ઞાનનો અભ્યાસ કરે ત્યારે એ જીવને એમ સમજણ પડે છે કે જેટલો વ્યવહારનો વિષય છે એ માત્ર જાણવાનો છે, પણ એ અવલંબન લેવાનો નથી. પછી વ્યવહારનો વિષય શુભ પરિણામ હોય, વ્યવહારનો વિષય ગુણભેદ હોય, વ્યવહારની નો વિષય આધ્યાત્મિક પર્યાય હોય, સમ્યક દર્શન થી માંડીને કેવળ જ્ઞાન પર્યંત ને બધે વ્યવહારની ના વિષયમાં આવે છે, અને એ બધો માત્ર જાણવાનો વિષય છે. ક્યાંય પણ એના ઉપર જોર દેવું નહીં, વજન દેવું નહીં, વિકલ્પ ઉપર તો જોર દેવું નહીં, જાણપણારૂપ જ્ઞાન ઉપર તો જોર દેવું નહીં, પણ અનુપમને એવી અધ્યાત્મ પર્યાયો ઉપર પણ જોર દેવું નહીં. એટલી સમજણ આવે છે, હજી તો આ અભ્યાસ કરતા કરતા સમજણ આવે છે, ત્યારે જોર દેવાનો વિષય અનંત ગુણનું નિધાન નિશ્ચય એવું શુદ્ધાત્મ સ્વરૂપ છે, સમયસાર છે, એક જ અવલંબન લેવાનો વિષય છે, એ એક જ જોર દેવાનો વિષય છે. આટલું ચોખ્ખું સમજાય અને એમાં એને સમજણનું શલ્ય ન હોય, એટલે સમજણનો વિપર્યાસ ન હોય, એ પણ કૃત્રિમ રીતે વજન ના આપે પાછો. શું કૃત્રિમ રીતે એટલે શું? તત્વજ્ઞાન ના અભ્યાસ દ્વારા એમ જાણવા મળે છે કે વજન દેવા જેવો આ જ વિષય છે, જોર તો એના ઉપર જ દેવું, કેમ કે અનંત ગુણ નું ગોદામી છે, માલ બધો ત્યાં ભર્યો છે ગોદામમાં, બાકી બધી માલ વગર ની વાતો છે. અનંત ગુણ જ્યાં ઠાસી ઠાસી ને ભર્યા છે, એવું જે આત્મદ્રવ્ય છે, નિશ્ચય સ્વરૂપ છે, એ નિશ્ચય ની નો વિષય છે, એટલે એને નિશ્ચય સ્વરૂપ કહીએ. એ એક જ જોર દેવા જેવું છે, માટે મારે જોર દેવું છે એમ નહીં, ઠીક. એ જોર દેવા જેવું છે માટે હું જોર દઉં છું એમ નહીં, પણ ભાવ ભાસીને એનો મહિમા ભાસે, અને જોર વયું જાય, જોર દેવાય જાય સહજ, ત્યારે એને નિશ્ચય ને એના પક્ષમાં આવ્યો એમ કહેવામાં આવે યથાર્થપણે. નહીં તો નિશ્ચય ના પક્ષમાં નથી, ખોટું જોર આપે ત્યાં સુધી, કૃત્રિમ જોર આપે ત્યાં સુધી નિશ્ચય પક્ષમાં નથી. આમ છે, આટલી શરતો ને આધીન છે. ગુરુદેવ કે છો, બહુ ઘણા ગઢ ઓળંગવાના છે, શું સમ્યક દર્શન કઈ એમને એમ નથી થતું એમ કે છે, આ બધા ગઢ ઓળંગવા પડે છે. શું એક પણ વિપર્યાસ રહે હો ત્યાં સુધી સમ્યક દર્શન ન થાય. શરૂઆતમાં છે ક્યાંક નંબર યાદ નથી છે, શરૂઆતમાં 300 થી 100 નંબર ના વચનો માં ક્યાંક એવી વાત લીધી છે. જ્ઞાનમાં ચૈતન્ય સ્વભાવની મોટપ ભાષા વિના, મહિમા ભાષા વિના, ભાષા વિના એમ લીધું છે, જાણ્યા વિના એમ નથી લીધું. જ્ઞાન અંદરમાં ઢળી શકતું નથી. માં ચૈતન્ય સ્વભાવનો મહિમા અને મોટપ ભાષે ત્યારે જ્ઞાન અંદર માં ઢળી જાય છે, આપોઆપ ઢળી જાય છે. કેવી વાતો આવે છે ભાઈ, તારા સ્વભાવ સિવાય બીજે ક્યાંય તને મીઠાશ રહી ગઈ હશે તો ચૈતન્ય માં મીઠાશ નહી આવે. કેવી વાત લીધી છે, એ મીઠાશ તને ચૈતન્ય ની મીઠાશ માં નહીં આવવા દે એમ કે છે. અને તારે ચૈતન્ય મીઠાશ માં આવવું હશે તો પરની મીઠાશ એમાં વિઘ્ન કરશે એમ કે છે. ઠીક, તારા સ્વકારી માં એ વિઘ્ન કરશે. માટે હે ભાઈ, સમજીને પરની મીઠાશ છોડતો. એટલે અહિયાં જે અમૃતચંદ્ર આચાર્ય ભગવાન કહે છે કે પ્રથમ શ્રુત જ્ઞાન ના અવલંબન થી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, એમાં શ્રુત જ્ઞાન એટલે જ્ઞાની ની વાણી. આ ગાથા ઉપર ગુરુદેવ નું જે પ્રવચન છે એ 1998 ની સાલ માં થયેલું પ્રવચન, 2000 ની સાલ માં પ્રકાશિત થયું હતું અને આત્મધર્મ ના શતાબ્દી અંક માં એ પ્રગટ કરેલું છે, ફરીને પ્રસિદ્ધ કરેલું છે. અહીંયા શ્રુત જ્ઞાન એટલે દ્રઢ શ્રુત લેવું. દ્રઢ શ્રુત લઈને આચાર્ય ભગવાન એ મર્યાદા બાંધવા માંગે છે કે કોઈ ગમે તેટલો વિદ્વાન હોય, અંગ પૂર્વધારી હોય, તો પણ એની વાણી દ્રઢ શ્રુત નથી અને એના નિમિત્તે કોઈને સ્વરૂપ નિશ્ચય પણ થતો નથી. શું એના નિમિત્તે? આ તો સ્વરૂપ નિશ્ચય ની વાત, જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય કરવો છે. સોગાની જીએ પરિણમતા જોયા ગુરુદેવ ને લીધું ને આપણે, નહીતર એ વાણી આત્મધર્મ માં આવી હતી પ્રત્યક્ષ, એ પ્રત્યક્ષ થયા. પણ એને ગમે એટલા ફાફા મારે દ્રવ સ્વરૂપ મળ્યા છતાં પણ એને સ્વરૂપ નિશ્ચય ન થાય, કેમ કે પહેલું દિશાનું બદલવું સ્વરૂપ નિશ્ચયના કાળમાં થાય છે. સ્વસન્મુખતા સ્વરૂપ નિશ્ચય તો કે છે, મતિ જ્ઞાન ની અને શ્રુત જ્ઞાન ની પર્યાય ને મર્યાદામાં લાવ્યા, મર્યાદામાં લાવ્યા એટલે સ્વસન્મુખતા માં આવી જાય. સ્વરૂપ નિશ્ચય થયો ત્યારે મતિ અને શ્રુત જ્ઞાન નો ઉપયોગ છે, એ પહેલો વહેલો સન્મુખતા પકડે છે, દિશા બદલે છે. કેમ કે વેદન થી આવે છે ને, જ્ઞાન સ્વભાવ નો નિશ્ચય જ્ઞાન વેદન પૂર્વક આવે છે અને એ જ્ઞાન વેદન માં વેદનાર અને વેદાનાર એક જ પર્યાય છે. જે પર્યાય નું વેદન થાય છે પર્યાયમાં એ વેદનાર પર્યાય ઉપયોગ એ જ છે અને વેદાનાર પણ એ છે, એટલે પરસન્મુખતા ત્યાં રહેતી એ અનુભવાંશ છે. અનુભવાંશ છે પહેલો વહેલો અનુભવાંશ, ભાવભાષણ ના કાળમાં સ્વરૂપ નિશ્ચય ના કાળમાં ત્યારે આવે છે. ગુરુદેવ શ્રી એને એમ કે છે કે અંશે રાગ નો અભાવ કરીને આ નિશ્ચય થયો. કેમ રાગ નો અભાવ થયો? ત્યાં રાગ તો હજી ચાલુ છે, સ્વાભાવિક દશામાં અનુભવ થાય છે. તો કે રાગ ના અવલંબન નો અભાવ છે એમ કેવું છે. શું? રાગના અવલંબન નો અભાવ છે. અને જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવ જણાયો છે, રાગના આધારે ને વિકલ્પના આધારે જ્ઞાન સ્વભાવ જણાયો નથી. એવું ભાવ ભાષણ શ્રુત જ્ઞાન ના જ્ઞાનીની વાણીના નિમિત્તે થાય, કોઈ અજ્ઞાની વાણીના નિમિત્તે ન થાય. આમ છે. અને એ પણ ત્યારે કે આગળની બધી ભૂમિકા ઉણંગીને આગળ આવ્યો હોય ત્યારે. એમાં પણ એક ખાસ વાત કૃપાળુ દેવ લે છે, એ છે કે જે નિષ્પક્ષપણે પોતાના દોષોનું અવલોકન કરતા જેનો સ્વચ્છંદ હાનિ પામ્યો હોય, સ્વચ્છંદ દબાણો હોય, એવા જીવને સ્વરૂપ જિજ્ઞાસા એવી અપૂર્વ ઉત્પન્ન થઈ હોય કે એને જગતના કોઈ પણ પદાર્થમાં સુખ મેળવવાની થોડીક પણ ઈચ્છા અભિપ્રાય પૂર્વકની ન હોય. આચરણમાં હોય એ તો સમ્યક દ્રષ્ટિને પણ આસક્તિ હોય છે, અનંતાનું મુંદી ગયા પછીની અપ્રત્યાખ્યાન વર્ણીને. પણ અહીંયા તો મુમુક્ષુની ભૂમિકા છે, એટલે અભિપ્રાયનો વિષય મુખ્ય છે કે જગતના કોઈ પણ પદાર્થમાં ક્યાંય પણ અલ્પ પણ સુખ નથી. આ પ્રત્યક્ષ છે કે જ્યાં જ્યાં સુખનો આભાસ થયો છે ત્યાં ત્યાં આ જીવને સુખની માત્ર કલ્પના જ થઈ છે, વાસ્તવમાં અલ્પ પણ સુખ ત્યાં નથી. એક શરત એ નાખી છે. બીજી, સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિની શરત છે. એ જે ભૂમિકા લીધી છે એ પ્રત્યક્ષ સત્પુરુષને ઓળખે છે એની વાત લીધી છે. એટલે કે 751 માં પહેલું સંકેત કીધું એ લીધી છે. સ્વચ્છંદ મત આ ગ્રહતજી વર્તે સદગુરુ લક્ષ. મારો મત ન ચાલે, મારો અભિપ્રાય ન ચાલે, મારો ક્ષયોક્ષમ ન ચાલે, ગુરુ કે છે તે પરમ સત્ય છે. સ્વચ્છંદ મત આ ગ્રહતજી વર્તે સદગુરુ લક્ષ. સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. અને એ કારણ માનું લક્ષણ શું, એ સંકિત નું લક્ષણ શું? સંકિત નથી, સંકિત ના કારણ નું કારણ છે. તો હજી એને સત્પુરુષ હવે સત્પુરુષ પણ નથી દેખાતા, પણ સત્પુરુષ એને પરમેશ્વર પણ દેખાય. અનંતા તીર્થંકરો થી અધિક, સુગાનીજી ના શબ્દોમાં કહીએ તો અનંતા તીર્થંકરો થી પણ અધિક છે એવી મૂર્તિ દેખાય. આ દેહાદિક તે સત્પુરુષ નથી, વાણી તે સત્પુરુષ નથી, એમનો પરમાત્મા અને સાકાર પરમાત્મા આકારે પરિણમેલી એમની દિશા ત્યાં સુધી ઉપયોગ પહોંચ્યો. મુમુક્ષુનો ઉપયોગ ત્યાં સુધી પહોંચ્યો. હા પહોંચ્યો, અંતર પરિણતિ સુધી પહોંચ્યો. ભલે વાતો કરે છે આપણી સાથે, બીજા જીવો છદમસ્ત જીવો વાતો કરે એવી જ રીતે જ્ઞાની વાતો કરે છે, એવી જ રીતે ખાય છે, એવી જ રીતે પીએ છે, એવી જ રીતે બોલે છે, ચાલે છે, હાલે છે, બેસે છે, ઉઠે છે, સુવે છે, હસે છે, રડે છે, બધું એ રીતે લાગે. એ બધું બાદ થઈ જાય, વ્યાખ્યાનના વિકલ્પો પણ બાદ થઈ જાય. અને એમનું જે પરમાત્મ તત્વ છે અને સ્વરૂપાકાર પરિણેલી જે પરિણમેલી જે પરિણતિ છે એના દર્શન થાય ત્યારે એ પરમેશ્વર બુદ્ધિ એ જણાય. આ પેલું સંકિત થાય પછી બીજું થાય, ત્યાં સુધી આ બીજું ન થાય એમ કે છે. જ્ઞાની ને ઓળખ્યા પછી જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય એમના દ્રવ શ્રુત રૂપ વાણી વડે થાય, બીજે થી તો થાય નહીં એમ કેવું છે. આ બધા ગઢ ઓળંગવાની વાત છે. આ બધી ભૂમિકા ઓળંગ્યા પછી આ દ્રવ શ્રુત ના અવલંબને હું નિર્ણય કરે. એકલા આત્મા નથી લીધો, જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરે ઉપયોગ લક્ષણ દ્વારા. ઉપયોગ લક્ષણ દ્વારા જે સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. અવસ્થામાં અવસ્થા એ જુદો ને અવસ્થા જુદી, ઠીક. અવસ્થામાં રહેનારો અવસ્થા એ અવસ્થાથી જુદો જણાય, એટલે પર્યાયત્વ બાદ થઈ જાય. જે અન્મય રૂપ દ્રવ્ય છે, કેવું છે? અન્મય રૂપ દ્રવ્ય છે. એ અન્વય રૂપ દ્રવ્યને જ્ઞાન ના ઉપયોગ ના સાતત્ય થી પકડે. સાતત્ય એટલે શું? સતતપણે ચાલવું, સતતપણે રહેવું. એક ઉપયોગ ની પર્યાય વ્યય થતા ના કાળમાં જ પછી એમ પણ કહેવાય કે ઈ પેલા પ્રગટી જાય છે. વચ્ચે આંતરો પડતો પહેલી પર્યાય વ્યય થાય ને બીજી પર્યાય ઉત્પન્ન થાય એમાં સમયાંતર નથી. આના વ્યયના કાળમાં જ એનો ઉત્પાદ થઈ જાય છે. એવું જે જ્ઞાનનું સાતત્યપણું છે અને એ જ્ઞાન અનેક જ્ઞેયોને અને અનેક પુદ્ગલ પદાર્થોનો અનુભવ કરતો હોવા છતાં નિર્લેપ્રિય છે, કોઈની સાથે ફળતો. હજારો સ્વાદને સ્વાદા પછી જેમ જીભ કોરી છે એમ હજારો સ્વાદ નું જ્ઞાન કર્યા પછી જ્ઞાન કોરું નકોર છે. એવું એનું જે અવિકૃતપણું, નિર્લેપપણું, અવિકારીપણું એ પણ જણાય, એનો સ્વભાવ છે. અને કશાયના અભાવપણાને લીધે એનું નિરાકુળ એવું સુખપણું પણ જણાય. ત્યારે એને જ્ઞાનને સ્વભાવથી જાણ્યું, ત્યારે એને માત્ર જ્ઞાનને સ્વભાવથી નથી જાણ્યું પણ જ્ઞાન સ્વભાવે આત્માને જાણ્યો છે એમ કહેવામાં આવે છે. કેમ કે સ્વભાવપણે સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા. પરમાગમ 733 નંબરમાં ગુરુદેવ કહે છે કે સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે, એટલે કે નિજ અસ્તિત્વનું ગ્રહણ થયું ત્યાં. સ્વપણે અનુભવાનું એટલે સ્વ અસ્તિત્વનું, સ્વરૂપ અસ્તિત્વનું ઉપયોગમાં ગ્રહણ થયું. જ્ઞાનમાં જ્ઞાન વેદન તો આબાળ ગોપાળ સર્વને અનાદિ અનંત સદાય છે, પણ એ અનુભૂતિ સ્વપણે નથી. સ્વપણું રાગમાં છે, સ્વપણું રાગના વિષયભૂત દેહાદીમાં છે, પણ અનુભૂતિમાં સ્વપણું નથી. માટે એ અનુભવાતું હોવા છતાં અનુભવાતું નથી. હવે આ બધી ભૂમિકાઓને અતિક્રાંત થઈને આગળ ચાલીને આગળ ચાલીને આગળ ચાલીને જ્યારે જ્ઞાનનો ઉપયોગમાં અસ્તિત્વનું ગ્રહણ થાય ત્યારે એને શુદ્ધાત્માનો સ્વરૂપનો નિશ્ચય થયો એમ કહેવામાં આવે. અને એ સ્વસ્વરૂપપણે નિશ્ચય થયો. કેવી રીતે નિશ્ચય થયો છે? સ્વસ્વરૂપપણે નિશ્ચય થયો છે. આપણે એ પ્રકરણનો વિસ્તાર કર્યો છે નિર્ભાન દર્શનના ત્રીજા પ્રકરણમાં. કેવી રીતે થાય અયથાર્થ, કેવી રીતે થાય યથાર્થ, કેવી રીતે થાય ને 56મા પાને તો એનો પ્રોસેસ લીધો છે. પછી તો બધા એ થયો છે એનું યથાર્થતાનું લક્ષણ શું છે એના 10 લક્ષણો લીધા છે. પણ એવો જ્યારે નિશ્ચય થાય ત્યારે એને સમ્યક દર્શન અલ્પકાળમાં સ્વસન્મુક્તામાં આવ્યો હોવાથી થઈ જશે એમ અહીંયા શ્રી ગુરુને કહેવાનો છે. આટલી વાત છે, વિશેષ કાલે લઈશું.
દેવ મંદર ભગવાન જય ગુરુ કૃપા શ્રી ગુરુદેવ.